પ્રેમ થી બોલાવો બોલો ઓમ 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 ચારો બોલો ઓમ 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 પ્યારા પ્રેમથી બોલાવો બોલો ઓમ 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 કરતા ચાલ્યા જાય છે એ ત્રણ અક્ષરો છે અને નાભીથી ઉઠાવવાનો અને ઊને કંઠમાં લંબાવી દેવાનો મને મસ્તકે પહોંચાડી દેવાનો. આ રીતે જો ઓમમાં ઉચ્ચાર થાય તો એ ઉચ્ચારથી આંતરડામાં સ્પંદન થાય છે, એટલે ખોરાક પછી જાય, ગેસ વગેરે નાશ પામી જાય, અન્ન પચે, લોહી થાય અન્નનું. આટલા માટે સંતોએ ઓમની ઉપાસના કરી છે. એ જેનું શરીર સારું ના હોય ઉપાસના શું કરે, એટલે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એટલે સંતોને શરીરને સુંદર બનાવવા માટે, શરીરને સશક્ત બનાવવા માટે સંતો ઓમના જાપ જપતા. સ્વામી રામના આશ્રમમાં તો દાળ જોઈ તો ઓમ, એ ભાત જોઈતો હોય તો ઓમ, બસ ઓમ જ બોલવાનું. અને એ રીતે ધીમે ધીમે બાળકોમાં ઓમના સ્મરણથી એમના જે અવયવો, એમની પેટના જે બધા રોગો, એ બધા નાશ પામી જાય છે. હા, માટે ઓમનું સ્મરણ કરવું. અવધૂતજી ઓમ 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 કરતા ચાલ્યા જાય છે. હર નર્મદે હર નર્મદે ઓમ કરતા જાય છે. ધીમે ધીમે આગળ ચાલી રહ્યા છે. વનરાજી અઢળક ખીલી ધરતી માં અપાર, પ્રકૃતિ સૌંદર્યના ખોલી દીધા ભંડાર. આંખ જોઈએ સૌંદર્ય જોવાની, એ નયન ભરી ભરી માનતા, પ્રકૃતિનો આહલાદ અવધૂત ચાલ્યા જાય છે. કરતા ઓમ ઓમ નાદ, એવો નાદ કરતા ચાલ્યા જાય છે. આમ ચાલતા ચાલતા બે માર્ગ આવ્યા. હવે ક્યાં જવું? ક્ષણભર વિચાર કર્યો અને પછી પોતે કયો માર્ગ પકડવો, અને જેમ પછી તરત જ એમને નાભી બાજુએ ચાલવા માંડ્યું. અવધૂતજી ભૂલા પડી ગયા હતા. જેમ જેમ આગળ ચાલવા ગયા તેમ તેમ ઝાડી અને અનંત આવવા લાગી. વગડો આવ્યો, માર્ગ બંધ થઈ ગયો. હતો સાંજનો સમય અને ઝાડીનો અંધકાર, વન્ય પશુની ત્રાણ થી લાગે બહુ ભયંકર. માનવ વસ્તી ના મળે નિર્જન ભયકર વન, કોટાળી કંથારના છાયા ઝૂડ સગન. સોજો માર્ગ જડે નહી આવ્યું ઘોર અરણ્ય, હિંસક પશુઓ ત્રાણ થી ગરજાવે છે વન. અવધૂતજીએ જાણ્યું કે ભાઈ આપણે ભૂલા પડ્યા, ચાલો હવે અહીંયા જ મુકામ કરી દો. રાત પડી ગઈ છે, રસ્તો જડતો નથી, અંધારામાં ક્યાં જવું, એ ત્યાં જગ્યાએ જ કામળો પાથરીને આરામ કરવો આવે. અવધૂતજી મુકામ કરવા જાય છે. નિરંજનને આશ્ચર્ય થયું કે સારું સ્થળ ની જંગલમાં કે ભાઈ એને બીકશાની, જે બધામાં પ્રભુને જોતો હોય એને કોણ મારું ને કોણ પીનું. એટલે જે જળ ચેતનમાં એને જુએ એને ભગવાન બધે જ દેખાય છે. એને આ દુશ્મન નથી, જેને એ એકત્વમ અનુપશ્યતી, એ બધામાં એકને જ જુએ છે. એને આ મારો દુશ્મન છે, આ મારો મિત્ર છે, એવો વિચાર ના આવે. સ્વામી રામ એક બહુ મજાનું દ્રષ્ટાંત આપે છે. એ ડોગ ઇન એ ગ્લાસ હાઉસ, એક આયણાના ઘરમાં એક કૂતરો બેસી જાય છે. એક ઓરડો હતો ને, એ ઓરડાની દીવાલોમાં ચારે બાજુએ આયણા ચોટાડી દીધેલા, મોટા મોટા કાચ સરસ આયણાના દર્પણના. મુડે ચૂકે કૂતરો એમાં બેસી ગયો, એટલે કૂતરાએ જોયું તો ચારે બાજુએ સેંકડો કૂતરા દેખાયા. ઓ મારા બાપ, આટલા બધા કૂતરા! પેલો ભસે ને પેલા બધા કૂતરા ભસ્યા. પેલો કૂતરો એવો ગભરાયો કે આટલા બધા કૂતરા મને મારી નાખશે, એટલે આમ દાવ મારવા જાય ને તેમ દાવ મારવા જાય, આને માથું મારે ઓ આમ મને મારી નાખશે, એવો ગભરાયો. વાહ વાહ વાહ, ચારે બાજુ કૂદવા લાગ્યો. આપણને હસવું લાગે કે મૂર્ખા, તું જેને બચકું ભરવા જાય છે, જેને ભેટી મારવા અથવા માથું મારવા જાય છે, જેને કરણવા જાય છે, એ બીજું કોઈ નથી પણ તારું જ પ્રતિબિંબ છે. તારા જ પ્રતિબિંબ ને તું, આપણે કૂતરાને હસીએ છીએ કે મૂર્ખાને ભય નથી, કાંઈ એનું જ પ્રતિબિંબ છે અને એને જ કરણવા જાય છે. તેમ પ્રાણી માત્ર એક જ આત્માના પ્રતિબિંબો છે, બધામાં એક જ આત્મા વસેલો છે. પછી આ મિત્ર કોણ ને દુશ્મન કોણ? પેલા કૂતરો અજ્ઞાન હતો, એને ખબર નથી કે હું જેની સામે બચકું ભરવા જઉં છું, હું જેની સામે ભસી રહ્યો છું, એ મારું જ સ્વરૂપ છે. પછી કોની સામે ભસવાનું? એક વખત જો આવી પ્રતીતિ થઈ જાય તો પછી એને કઈ વાંધો નહીં. એટલે પછી હવે ધૂતને ક્યાંથી લાગે ભય? જડ ચેતન લાગે બધું સર્વત્ર પ્રભુમય, એને બધું જ ભગવાન ભય દેખાય. એટલે બીક ક્યાંથી રહે? એટલે ઘોર અરણ્યમાં અવધૂતજીએ રહેવામાં મુકામ કરવાનું નક્કી કર્યું, પણ ભગવાનને ગમ્યું ના. એટલે જાણે કે ધરતીમાંથી ફૂટ્યો હોય એવો એક આદમી એમની સામે આવીને ઊભો રહ્યો. એ કેવો તો કઠિયારો હતો, માથે ફાડી ઉફાટલું અને તૂટી ધોકી છેક, કાષ્ટ કાપવા હાથમાં ધર્યો કુહાડો એક, ફાટલું ધોત્યું માથે ફાડ્યું ફાટલું હાથમાં કુહાડો, સીધો આવીને ઉભો અવધૂતજીની પાસ, દિવ્ય ચમકતા નેત્રને કરતો મધુરો હાસ્ય. ભગવાન ગમે તે સ્વરૂપમાં આવે પણ એની આંખોની ચમક, એની શુદ્ધતાની, એની સરળતાની, એની દિવ્યતાની આપણને પ્રતીતિ કરાવીને ખાતરી આપી દે. એક બહુ મોટા સંત આવ્યા હતા, બાપજીને મેં વાત કરી કે આ સંત આવવાના છે, મને કે તું જજે જોજે જરા. એ સંતને જોયા, બહુ સુંદર શરીર, પહેલવાન જેવું. મેં આવીને બાપજીને વાત કરી, બાપજી શરીર બહુ સરસ છે, એ પહેલવાન જેવું એમ. એની આંખો જોઈ, મગ બાપજી આંખો તો બધા કાળો કુડાળો હતો અને સાવ ઝીણી, બસ તારે સંતની પરખ એની આંખ ઉપરથી થાય. શરીર તો પહેરવાનું નહીં બહુ જાડવું હોય, એ કસરતને મળી રાખીને, માટે શરીર નહીં જોવાનું, સંતની પરીક્ષા એની આંખ ઉપરથી કરવાની. તે દિવસે બાપજીએ મને કહ્યું, મેં કહું આવા આવવાના છે વડોદરામ બાપજી, કે તું જજે તો ખરો અને જોજે જરા. હું ગયો, બધું મેં જોયું, પૈસા સિવાય બીજી વાત નહીં, આ બધી વાત બાપજીને કરી હસ્યા. પછી મેં કહ્યું, બાપજી શરીર બહુ સુંદર છે એમનું, એ પહેલવાન જેવું લાલ ટકોરા જેવું, શરીર નહીં જોવાનું, આંખ જોઈ. મું કહું આંખ તો બાપજી કાળો કુનાળો હતો આજુબાજુએ અને ઝીણી લાવી, બસ તારે એમાં ચમક હતી. મું કહું ના, સંતની આંખમાં ચમક હોય, શરીર ગમે તેવું હોય, એની આંખ એવી હોય ને આપણને ખ્યાલ આવી જાય. ભગવાન ગમે તે સ્વરૂપે આવે પણ એ સુંદર જ હોય. હા, કારણ કે એ સુંદરતાનું એ પ્રતિમા છે, એ સૌંદર્યનું ધામ છે, એ મધુર છે, આનંદ છે. એટલે એનું બધું મધુર હોય, દિવ્ય ચમકતા અનેત્રને કરતો મધુર હાસ્ય, પૂછવા લાગ્યા પ્રેમથી, અરે અરે મહારાજ, ક્યાંથી આવ્યા આ સ્થળે, ભૂલ્યા પડ્યા શું આજ? મહારાજ ભૂલા પડ્યા છો ને? કઈ વાંધો નહીં, હા, તમે માર્ગ ભૂલી પરિક્રમી લાગો છો, તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવો, હું તમને એક ઘડીક વારમાં જ નજીકના ગામમાં લઈ જઉં. અવધૂતજીને આશ્ચર્ય થયું કે રસ્તો તો છે નહીં અને ગામ તો દેખાતું નથી, અને ગામ ક્યાંથી આવે? જરૂર આ ભગવાને જ કોઈ દૂત મોકલ્યો છે, માટે એની પાછળ આવે ચાલો. અવધૂતજી ચાલવા લાગ્યા, વાત કરવાની ઈચ્છા થઈને પૂછું કે તમે કોણ છો? હું કઠિયાનો છું, આ નજીકના ગામમાં રહું છું, મારે આ ફીણની બહુ ટેવ પડેલી છે, એટલે તમને જે ગામમાં મૂકવા આવું છું ને એ ગામમાં અફીણની દુકાન છે, એટલે અફીણ લેવા આવું છું, માટે મારી પાછળ પાછળ ચાલો આવ્યો. કચિયારો ખડખડ હસી લેકો કરીને આમ આવું બોલ્યો, અને હજુ તો આટલી વાત પૂરી થઈ પણ નથી કે અરે ત્યાં તો બંને આવી પહોંચ્યા ગામની પાદર ભાઈ, એક ગામ જ આવી ગયું, એ ભાગોળમાં આવી ગયા. ધર્મશાળા માં જઈ કરજો મુકામ, ત્યાં જો પેલી ધર્મશાળા છે ત્યાં જઈને મુકામ કરજો. એમ કહ્યું ના કહ્યું અને કઠિયારો ક્ષણ માય આશ્ચર્ય વચ્ચે રંગના થયો અદ્રશ્ય ત્યાં. પેલો કઠિયારો અદ્રશ્ય થઈ ગયો. અવધૂત સમજી ગયા કે જરૂર મારો ભગવાન મને ભૂલો પડેલો જોઈને ક્ષણમાં ગામમાં લાવી દીધો. આભારના હૃદયથી આંખમાં આંસુ આવી ગયા. પણ ઉભારો મારે જવા કેમ દેવાય? એટલે ગામમાં અફીણની દુકાને ગયો છે કે નહીં એવું જોઉં. એટલે અવધૂતજી ગામમાં ગયા, અફીણ ની દુકાન શોધી કાઢી અને અફીણ વાળાને પૂછ્યું કે ભાઈ થોડી વાર ઉપર કોઈ કઠિયારો હાથમાં કુવાળો હતો, આવું ફાડ્યું બાંધેલું હતું, એવો કોઈ તારી દુકાને અફીણ લેવા આવ્યો છે કે? ના ભાઈ, આજ તો હવારથી હાથ સુધી એકે ઘરાક આવ્યો નથી, એટલે કોઈ કઠિયારો નથી આવ્યો. બાપજી એ કહ્યું કે એ કઠિયારો જો આવે ને તો આ ધર્મશાળામાં મારો મુકામ છે, અને કહેજો કે પેલા પરિક્રમીએ તમને ત્યાં બોલાવ્યો છે. એવો વિચાર કરીને ત્યાંથી ગયા. આખી રાત અવધૂતજી જાગ્યા, પણ કઠિયારો શહેરો આવ્યો. હૈયું ગદગદ થઈ ગયું, નયન થયા સજલ, વાહ પ્રભુ નિજ બાળની રાખે શુદ્ધ હર પલ. ભગવાને કેવી મારા પર દયા કરી. એ ભક્ત વત્સલ, એક વખત એ ભૂખ્યો તરસ્યો ગોળ વગરનો, હું જયારે પડ્યો તો બે ભાન થઈને ત્યારે ગોળ આખું આખું ઘડવું મોકલી આપ્યું ભગવાન તમે, અને મને બચાવ્યો. આમ છદ્મ વેશે પ્રભુ નિજ બાળકની આપ, હરપણ લેતા કાળજી ટાળો છો સંતાપ. પણ તમે છદ્મ વેશે કેમ આવો છો કપટ કરીને? ક્યાં સુધી રમશો પ્રભુ? સંતા કુકડી આમ નિજ બાળકની સાતહા, કહો કહો અભિરામ. ભગવાન ક્યાં સુધી સંતા કોકડી લંબી છે? આવે તો મને દર્શન આપો. ભીની આંખ થઈ ગઈ અવધૂતજી, એને ત્યાં તો અંગે અંગમાં સંબંધન જાગ્યા, રોમ હર્ષ થઈ ગયો, આનંદની અવધિ થઈ ગઈ. સાથે ગૌ ચાલ્યા અને નિરાતે પછી શ્રમ નિવારવા માટે નર્મદાનું સ્નાન કર્યું. નર્મદા સ્નાન કર્યું, રેવા જળના સ્પર્શથી થાક દૂર થઈ ગયો, અને ક્ષણવારમાં સ્ફૂર્તિ આવી ગઈ. પણ સ્ફૂર્તિ આવતા પોતાના ઉદરમાં અત્યંત ક્ષુધા આવી, બહુ ભૂખ લાગી, પણ ભોજન ક્યાંથી લાવવું? નિર્જન વન છે, એકલો નર્મદાનો કિનારો છે, કોઈ માનવ માત્રની વસ્તી નથી, જબરજસ્ત ભૂખ લાગી છે. રેવાજીના કાંઠે ગુરુ મહારાજ ચાલી રહ્યા છે, એટલામાં એક સુંદર શિલા જોઈ, સફેદ દૂધ જેવી સ્વચ્છ પાણીથી ધોઈલી એવી શિલા ઉપર ગરમ ગરમ બે ભાખરીઓ મૂકેલી અને એના પર માખણનો પેડો મૂકેલો. અવધૂતજીને કેટલી બધી ભૂખ લાગી હતી, એમને ઈચ્છા થઈ કે ખાઈ લઉં. ભૂખ હતી સે પેટમાં અને સામે મધુર ભોજન, કહે શિષ્ય એ જોઈને કોનું ચડે ના મન. એ આટલી બધી ભૂખ લાગી છે અને સામે ભાખરી અને માખણ ગરમ ગરમ એવું ભોજન તૈયાર છે, છતાંય કોનું મન ચડે ના? એ ભૂખી સાપણ ભૂખ્યું પ્રાણી જગતમાં કરે ને શું શું પાપ, ભૂખી સાપણ ખાઈ જાય નિજ બચ્ચોને આપ. સાપણ જયારે બચ્ચોનો જન્મ આપે છે ત્યારે એકી વખતે 100 બચ્ચો જન્મે છે, પણ તે વખતે ભગવાન સાપણની પેટમાં એટલી ભૂખ લગાડે છે કે ભૂખમાં એ અંધ બની જાય છે, કશોય વિચાર આવતો નથી અને પોતાના બચ્ચાને જ ખાઈ જાય છે. આમાંથી જે સરકી નાઠું એ જ સાફ થાય. ભગવાને કેવી રચના કરી છે, જો 100 એ 100 બચ્ચા ઉછરી જતો હોય તો આ સાપથી જગત બધું ભરાઈ જાય, એટલા બધા સાપ થઈ જાય. પણ જ્યાં સાપે એને બચ્ચો